फर्जियात प्रारंभिक कथन, फर्जियात प्रारंभिक कथन एकत्रा फाउंडेशन प्रस्तुत करे छे ग्रंथसार विश्वनी श्रेष्ठ कृतिओनो सार हवे आपणी भाषामां। आ ऑडियो सारांश एकत्रा एआईनी मददथी तैयार करवामां आव्यो छे।
ग्रंथसारमां आपनुं स्वागत छे। આજે આપણે એક એવી નવલકથાની દુનિયામાં જઈ રહ્યા છીએ જે શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની બહુ પાતળી ભેદરેખા પર ચાલે છે,
હા, જ્યાં પ્રેમ પણ પાપ બની શકે અને સત્ય માટે બધું છોડવું પડે।
બરાબર, આપણે વાત કરી રહ્યા છીએ શેરી રેનોલ્ડ્સની ખૂબ જ ચર્ચાયેલી કૃતિ ધ રેપ્ચર ઓફ કેનન વિશે।
શેરી રેનોલ્ડ્સ એમની લેખન શૈલી, ખાસ કરીને જે સદર્ન ગોથિક કહેવાય છે, એના માટે બહુ જાણીતા છે।
હા, અને એમનું લખાણ ગ્રામીણ દક્ષિણ અમેરિકાના કે ને એવા બંધિયાર વાતાવરણમાં શ્રદ્ધા, દમન, જાતીયતા જેવા મુદ્દાઓને બહુ જ હિંમતથી સ્પર્શે છે।
એકદમ કાચી, નિર્ભીક પ્રામાણિકતા એમના લખાણમાં દેખાય। 1997માં ઉપરાના બુક ક્લબમાં પણ આ પુસ્તક પસંદ થયું હતું, એટલે મુખ્ય પ્રવાહમાં આવ્યું।
તો આજની આપણી ચર્ચાનો હેતુ ખાલી વાર્તા કહેવાનો નથી, પણ આપણે એ સમજવાની કોશિશ કરીશું કે એક અલગ પડી ગયેલો ધાર્મિક સમુદાય, એમાં શ્રદ્ધા અને કટ્ટરતાનો સંઘર્ષ, અને ખાસ તો એક સ્ત્રીની જાગૃતિ અને સત્યની શોધ, આ બધું કેવી રીતે ગૂંથાયેલું છે।
અને આ કથાની પૃષ્ઠભૂમિ પણ બહુ રસપ્રદ છે। દક્ષિણ કેરોલિનામાં આવેલો એક અત્યંત કટ્ટરપંથી ખ્રિસ્તી સમુદાય,
જેમનું નામ પણ કેવું છે, ચર્ચ ઓફ ફાયર એન્ડ બ્રિમસ્ટોન એન્ડ ગોડ્સ ઓલમાઇટી બેપ્ટાઇઝિંગ વિન્ડ, નામ પરથી જંદાઝ આવી જાય।
બિલકુલ, આ સમુદાયનું વિશ્વ જ અલગ છે, જાણે સમય ત્યાં થંભી ગયો હોય, કડક નિયમો પાળવાના
અને આધુનિકતાનો સદંતર અસ્વીકાર, નહીં?
બિલકુલ,
મેં સાંભળ્યું છે કે વીજળી કે દવાઓ પણ નહીં।
હા, બિલકુલ, એમનું જીવન એટલે બસ પ્રાર્થના, ખેતી કે બીજું સખત કામ, અને એમના જે વડા છે ગ્રેન્ડપા હરમન, એમના ઉપદેશો સાંભળવા, સમાજથી એકદમ અલગ।
ગ્રેન્ડપા હરમન, આ પાત્ર કેવું છે, એ સમુદાયમાં એમનું સ્થાન શું છે?
ગ્રેન્ડપા હરમન એ માત્ર નેતા નથી, જો એ તો જાણે ભગવાનના પ્રબોધક જ ગણાય। એમનો શબ્દ એ જ કાયદો,
એટલે કે પ્રભાવશાળી પણ સાથે સાથે
અત્યાચારી પણ,
હા, કહી શકાય। એમની પકડ બહુ મજબૂત છે, નિર્વિવાદ નેતા।
અને આ જ દુનિયામાં આપણી મુખ્ય પાત્ર છે નીના હફ, 14 કે 15 વર્ષની છોકરી।
શરૂઆતમાં એ કેવી છે?
શરૂઆતમાં તો એ અત્યંત ધર્મનિષ્ઠ, આજ્ઞાંકિત, સમુદાય જે શીખવે એ બધું જ માને, એની એક જ ઈચ્છા છે પવિત્ર બનવું।
અને એમના સમુદાયમાં પવિત્રતાની કે શ્રદ્ધાની કસોટી માટે એક બહુ વિચિત્ર રિવાજ છે, ખરું ને, ઝેરી સાપ પકડવાનો।
હા, બાપરે, એ એમની શ્રદ્ધાની પરાકાષ્ઠા ગણાય। એમની માન્યતા એવી કે જો તમારી શ્રદ્ધા સાચી હોય તો ઝેર પણ અસર ન કરે।
આ તો બહુ જ ખતરનાક કહેવાય।
ખતરનાક તો છે જ, પણ એ એમની શ્રદ્ધાની તીવ્રતા બતાવે છે, અને સાથે એ પણ કે ગ્રેન્ડપા હરમન જેવા નેતા આ ભયનો ઉપયોગ પોતાની સત્તા મજબૂત કરવા કેવી રીતે કરે છે। આ જ તો સધન ગોથિક છે, ધર્મના ઓઠા હેઠળ છુપાયેલો ભય અને વિચિત્રતા।
અને અહીંથી જ નિનાહની અંદરનો સંઘર્ષ શરૂ થાય છે, એક તરફ સમુદાયના આ કડક નિયમો
અને બીજી તરફ એની અંદર જાગતી સહજ માનવીય લાગણીઓ, એની યુવાની।
આ ટકરાવ કેવી રીતે સામે આવે છે?
એ ટકરાવ મૂર્ત રૂપ લે છે નીના અને એના પ્રાર્થના સાથી જેમ્સના સંબંધમાં। બંને યુવાન છે, એકબીજા તરફ આકર્ષાય છે,
એટલે પ્રેમ થાય છે।
હા, ધીમે ધીમે એમનો સંબંધ પ્રેમમાં પરિણમે છે, પણ એમના સમુદાયમાં લગ્ન પહેલાંનો આવો કોઈ પણ સંબંધ એ તો ભયંકર પાપ ગણાય।
ઓ,
એટલે એમની મુલાકાતો ગુપ્ત રીતે થાય છે, થોડો આનંદ મળે, પણ પછી અપરાધભાવ અને પકડાઈ જવાનો ડર સતત રહે, ખાસ કરીને જેમ્સ, એ બહુ પીડાય છે માનસિક રીતે।
તો આ ખાલી એક પ્રેમ કહાણી નથી, લેખિકા અહીં કુદરતી ઈચ્છાઓ અને ધર્મના નામે લાદેલા નિયંત્રણો વચ્ચેનો સંઘર્ષ બતાવી રહ્યા છે, એમ ને?
બરાબર, શ્રદ્ધાના નામે નિયંત્રણ અને ચાલાકી કેવી રીતે થાય છે એના પર પ્રશ્નો ઊભા થાય છે, અને જેમ્સ પર આનો બહુ ભાર આવે છે, એ બહુ સંવેદનશીલ છે,
એ અપરાધભાવ સહન નથી કરી શકતો।
ના, એને લાગે છે કે એણે નીનાને ભ્રષ્ટ કરી દીધી, પોતે પાપી બની ગયો, એ શુદ્ધ થવા માગે છે કોઈ પણ ભોગે।
અને એનું પરિણામ શું આવે છે?
બહુ જ દુઃખદ, એક ચર્ચ સેવામાં જ્યાં પેલો સાપ પકડવાનો રિવાજ ચાલતો હોય છે,
હા,
ત્યાં જેમ્સ જાણી જોઈને એક ઝેરી રેટલ સ્નેક પાસે જાય છે અને પોતાને ડંખ મરાવે છે.
શું વાત કરો છો, જાણી જોઈને?
હા, એ માને છે કે આ બલિદાનથી એને મુક્તિ મળશે, એનું ત્યાં જ મૃત્યુ થાય છે.
આ તો ભયાનક છે. નેના માટે તો આ બહુ મોટો આઘાત હશે.
અસહ્ય આઘાત. એનો ડર અનેક ગણો વધી જાય છે. આ ઘટના એ પણ બતાવે છે કે કટ્ટર સિદ્ધાંતો માણસને ક્યાં સુધી લઈ જઈ શકે છે, આત્મવિનાશ સુધી.
અને જેમ્સના મૃત્યુ પછી નિના પર જાણે એક નવી મુસીબત આવે છે.
હા, એને ખબર પડે છે કે તે ગર્ભવતી છે જેમ્સના બાળકથી.
ઓ માય ગોડ, એ સમુદાયમાં આનો અર્થ શું થાય?
બરબાદી, સીધો બહિષ્કાર, કલંક. એ કલ્પના પણ નથી કરી શકતી કે જો કોઈને ખબર પડશે તો શું થશે.
એટલે છુપાવવાનો પ્રયત્ન કરે છે.
હા, મજબૂરી છે. એ પોતાની ગર્ભાવસ્થા છુપાવે છે, સતત ડરમાં જીવે છે, એકલી પડી જાય છે.
આ સ્થિતિમાં જ્યારે ગ્રેન્ડપા હરમનને આખરે ખબર પડે છે ત્યારે શું થાય છે? એ કેવી રીતે પ્રતિક્રિયા આપે છે?
અને અહીં જ હરમનની અસલિયત સામે આવે છે. નિના રડતા રડતા બધું કબૂલ કરે છે. એ વિચારે છે કે હવે એને સજા મળશે, તિરસ્કાર મળશે.
પણ હરમન તો કંઈક જુદું જ કરે છે એમ લાગે છે.
હા, હરમન ચાલાક છે. એ પરિસ્થિતિને સજા તરીકે નહીં પણ એક તક તરીકે જુએ છે, પોતાની સત્તા વધારવાની તક.
કેવી રીતે? આ તો સમજાય એવું નથી.
એ નિનાહને પહેલા તો એક ઓરડામાં બંધ કરી દે છે, પછી આખા સમુદાય સામે એક નાટક ભજવે છે.
નાટક?
હા, એ જાહેરાત કરે છે કે એને ભગવાન તરફથી એક દૈવી દર્શન થયું છે.
ઓહો, અને એ દર્શન શું હતું?
દર્શન એ હતું કે નિનાહ કુંવારી છે અને એણે કોઈ પાપ નથી કર્યું, પણ પવિત્ર આત્મા દ્વારા ચમત્કારિક રીતે ગર્ભ ધારણ કર્યો છે અને એક નવા મસીહાને જન્મ આપવાની છે.
અકલ્પનીય. શું સમુદાય માની લે છે આટલું સહેલાઈથી?
નવાઈ લાગે, પણ હા, મોટાભાગના લોકો માની લે છે. જુઓ, એક તો હરમનનો પ્રભાવ એટલો જબરદસ્ત છે કે કોઈ એની સામે બોલવાની હિંમત ન કરે.
અને બીજું કારણ?
બીજું, આવા કષ્ટદાયક જીવનમાં લોકોને કદાચ કોઈ ચમત્કારની, કોઈ આશાના કિરણની જરૂર હોય છે, એટલે એ લોકો કદાચ અંદરથી આવું માનવા માંગતા પણ હોય.
એટલે સમુદાય ઉત્સાહમાં આવી જાય છે.
હા, ઉત્સાહભેર સ્વીકાર કરે છે અને હરમનની સત્તા પહેલા કરતા પણ વધુ મજબૂત થઈ જાય છે.
આ તો ધર્મના નામે દંભ અને સત્તાના દુરુપયોગનું ચરમસીમાનું ઉદાહરણ છે. શાસ્ત્રોને તોડી મરોડીને ચમત્કાર રચીને પોતાની સત્તા ટકાવી રાખવી.
બરાબર, પણ બિચારી નિનાનું શું, એની શું હાલત થાય છે?
એ જ હું પૂછવાનો હતો, એની સ્થિતિ કેવી બને છે?
એની સ્થિતિ બહુ વિચિત્ર અને દયનીય છે. બહારથી એ જીવંત સંત બની જાય છે, લોકો એને પૂજે છે, પણ અંદરથી
એ એક કેદી છે.
કેદી?
મતલબ?
મતલબ કે એને અલગ રાખવામાં આવે છે, સતત નજર હેઠળ. એણે આ જૂઠાણું જીવવું પડે છે. અંદરખાને એ જેમ્સનો શોખ, પોતાનો અપરાધભાવ, જે ખરેખર તો નથી, અને આ ખોટી પૂજાથી ગૂંગળાય છે.
આ તો વ્યક્તિના અંતરાત્મા અને સમુદાયના દબાણ વચ્ચેનો સંઘર્ષ થયો. સત્ય જાણવા છતાં બોલી ન શકાય.
બિલકુલ, કારણ કે એનું અને એના આવનાર બાળકનું ભવિષ્ય દાવ પર છે. સમય જાય છે અને નિનાહ એક પુત્રને જન્મ આપે છે.
પુત્ર? એનું નામ શું રાખે છે?
એ એનું નામ કેનાન રાખે છે. બાઇબલમાં જે પ્રતિજ્ઞાની ભૂમિ છે એના પરથી. જાણે એના મનમાં ક્યાંક હજુ આશા છે.
કેનાન? પણ એના જન્મ સાથે કોઈ નવી મુશ્કેલી આવે છે.
હા, એક મોટી અને અણધારી મુશ્કેલી. કેનાન ઇન્ટરસેક્સ જન્મે છે.
ઇન્ટરસેક્સ એટલે?
એટલે કે એના શારીરિક લક્ષણો, ખાસ કરીને જન્નાંગો, સ્પષ્ટપણે પુરુષ કે સ્ત્રી તરીકે વર્ગીકૃત નથી કરી શકાતા.
ઓહ, આ તો એવા સમુદાય માટે જે બધું બ્લેક એન્ડ વ્હાઇટમાં જુએ છે એમના માટે સ્વીકારવું બહુ અઘરું હશે.
અઘરું શું, અશક્ય જેવું. સમુદાયમાં ગભરાટ અને મૂંઝવણ ફેલાઈ જાય છે. આ શું છે, ભગવાનનો ચમત્કાર કે કોઈ શ્રાપ?
અને આપણા ગ્રાન્ડપા હરમન, એમની પાસે આનો પણ જવાબ હશે જ?
ચોક્કસ. એમની ચાલાકી જુઓ, એ ફરીથી પરિસ્થિતિનો લાભ ઉઠાવે છે. એ જાહેર કરે છે કે આ કોઈ ખામી નથી, આ તો દિવ્યતાની નિશાની છે.
શું કહ્યું એમણે?
એમણે કહ્યું કે કેનાન પુરુષ અને સ્ત્રી બંને છે, દેવદૂતો જેવા. એણે આ સ્થિતિને ભગવાનના ચમત્કારનો પુરાવો ગણાવી દીધો.
અને આનો ઉપયોગ પણ કર્યો હશે નહીં?
હાસ તો. એણે બાળકનો ઉપયોગ હીલિંગ એટલે કે બીમાર લોકોને સાજા કરવાના ચમત્કાર દેખાડવા માટે શરૂ કર્યો. એનાથી એની સત્તા અને પ્રભાવ આસમાને પહોંચી ગયા. કેનાન એક પવિત્ર વસ્તુ બની ગયો.
પણ નિના માટે, એના માટે કેનાન શું હતો? હરમન અને સમુદાય માટે તો એ ચમત્કાર હતો.
નિના માટે કેનાન કોઈ ચમત્કાર નહોતો. એ તો બસ એનું બાળક હતું, એના અને જેમ્સના પ્રેમની નિશાની, માસૂમ જેને રક્ષણની જરૂર છે.
આ વિરોધાભાસ બહુ મહત્વનો છે.
હા, અને જ્યારે નીના જુએ છે કે હરમન એના દીકરાનો ઉપયોગ પોતાની સત્તા માટે કરી રહ્યો છે ત્યારે એનું માતૃત્વ જાગી ઉઠે છે. એને ગુસ્સો આવે છે, દુઃખ થાય છે.
અને કેનાનનું પાત્ર પોતે જ એક પ્રતીક બની જાય છે. એ સમુદાયના પુરુષ, સ્ત્રી, પવિત્ર પાપી જેવા કડક નિયમોને પોતાના હોવા માત્રથી પડકારે છે.
બરાબર. અને એનું નામ કેનાન નીના માટે આશાનું, મુક્તિનું પ્રતીક બની રહે છે. અને આ જ માતૃત્વ, આ જ આશા નીનાને બદલી નાખે છે.
કેવી રીતે બદલે છે?
વર્ષોથી એના મનમાં જે ધાર્મિક શિક્ષણ અને ભય ઠાંસવામાં આવ્યો હતો તે બધું એના દીકરા પ્રત્યેના પ્રેમ સામે ઓગળવા માંડે છે. એને સમજાઈ જાય છે કે આ સમુદાયનો પ્રેમ કેટલો સ્વાર્થી અને શરતી છે.
એ હરમનનો દંભ જોઈ શકે છે.
હા, સ્પષ્ટપણે. એના મનમાં હવે એક જ વિચાર આવે છે, ભાગી જવું, પોતાના બાળકને આ ઝેરી વાતાવરણમાંથી દૂર લઈ જવું.
એટલે માતૃત્વ એને બળ આપે છે, એ શક્તિ જે પહેલા નહોતી.
બિલકુલ. માનવ પ્રેમ એનું નૈતિક બળ બની જાય છે, એ હિંમત આપે છે અને પછી એ ભાગી જવાની યોજના બનાવે છે.
એકલી? કોઈ મદદ કરે છે?
એને એક અણધારી જગ્યાથી મદદ મળે છે, એની પોતાની માતા તરફથી.
એની માતા, જે આટલા વર્ષો ચૂપ રહી હતી?
હા, એ પણ આ દમન સહન કરતી આવી હતી, પણ હવે ગુપ્ત રીતે બચાવેલા પૈસા નીનાને આપે છે ભાગવામાં મદદ કરવા માટે. આ નાની ઘટના બતાવે છે કે પ્રેમ અને માનવતા કેવી રીતે ટકી રહે છે.
સાચી વાત. અને પછી ક્લાઇમેક્સ.
હા, ભાગતા પહેલા નીના બહુ હોશિયારીથી સમુદાયના અમુક લોકોના મનમાં હરમનની સત્તા સામે શંકાના બીજ રોપી દે છે.
ઓહો, આ રસપ્રદ છે.
અને પછી એક રાત્રે અંધારામાં એ કેનાનને લઈને ત્યાંથી ભાગી છૂટે છે.
આખરે પણ અંત કેવો છે? શું એમને શાંતિ મળે છે?
અંત ખુલ્લો રાખ્યો છે લેખિકાએ. કોઈ સીધો સાધો સુખદ અંત નથી. આપણે નીના અને કેનાનને એક બસમાં બેઠેલા જોઈએ છે. એ બસ એમને એ સમુદાયથી દૂર અજાણી દુનિયા તરફ લઈ જઈ રહી છે.
ભવિષ્ય અનિશ્ચિત છે.
હા, અનિશ્ચિત છે, કદાચ મુશ્કેલ પણ હશે. પણ મુખ્ય વાત એ છે કે તેઓ આઝાદ છે. નીનાએ પોતાની જાત, પોતાનું શરીર, પોતાનું બાળક, આ બધા પર ફરીથી પોતાનો હક મેળવ્યો છે. આ એક નવી શરૂઆત છે.
આખી નવલકથા ખરેખર આપણને ઘણા ઊંડા વિષયો પર વિચારતા કરી દે છે, જેમ કે સાચી શ્રદ્ધા અને કટ્ટર નિયંત્રણકારી ધર્મ વચ્ચેનો ભેદ.
હા, નીના આખરે ભય પર આધારિત ધર્મને છોડીને પ્રેમ અને કરુણાવાળી પોતાની શ્રદ્ધા શોધે છે એમ કહી શકાય.
અને બીજો મોટો મુદ્દો, સ્ત્રીની જાતીયતાનું દમન અને એમાંથી મુક્તિ.
બિલકુલ. સમુદાય સ્ત્રીના શરીરને અને એની ઈચ્છાઓને કાબૂમાં રાખવાની વસ્તુ ગણે છે. નીનાની આખી યાત્રા એ દમનમાંથી બહાર આવીને પોતાની ઓળખ સ્થાપિત કરવાની છે.
ગ્રેન્ડપા હરમનનું પાત્ર તો ધાર્મિક ધંભ અને સત્તાના દુરુપયોગનું જીવતું જાગતું ઉદાહરણ છે.
અને આપણે જોયું કે માતૃત્વ કેવી રીતે નીના માટે પરિવર્તનકારી શક્તિ બને છે, એનો પ્રેમ એને હિંમત આપે છે.
કેનાનનું પાત્ર પણ સત્ય અને ઓળખની જે તરલતા છે એનું પ્રતીક બની જાય છે. સમાજના બનાવેલા ચોકઠામાં બધું બંધ બેસતું નથી હોતું.
સાચી વાત. અને આ બધું પામવા માટે, મુક્તિ માટે નીનાએ મોટી કિંમત ચૂકવવી પડે છે. પોતાનું બધું જાણીતું છોડવું પડે છે. વિકાસ અને સ્વતંત્રતા એમ જ નથી મળતા.
ક્ષમાનો મુદ્દો પણ છે. કદાચ સમુદાયને નહીં, પણ પોતાની જાતને અને માનવીય નબળાઈઓને સ્વીકારીને આગળ વધવું.
હા, એનો પ્રેમ શરતી નથી જેમ હરમનનો હતો. અને લેખિકાની જે શૈલી છે પ્રથમ પુરુષમાં નીનાના અવાજમાં,
એ વાર્તાને બહુ અંગત બનાવે છે. નહીં?
એકદમ. આપણે જાણે નીનાની સાથે જ બધું અનુભવીએ છે. અને એ જે બોલીનો પ્રયોગ કરે છે એનાથી વાતાવરણ વધુ ઘેરું અને વાસ્તવિક લાગે છે.
પ્રતીકો પણ કેટલા અસરકારક છે. સાપ, પ્રાર્થના વસ્ત્રો.
હા, એ બધા વાર્તાને ઊંડાણ આપે છે. વાંચતી વખતે આપણને પણ એ બંધિયારપણાનો અનુભવ થાય, નીના માટે સહાનુભૂતિ જાગે અને અંતે એની હિંમત આપણને સ્પર્શી જાય.
અને એ પ્રશ્ન રહી જાય છે કે સાચી શ્રદ્ધા શું છે? આંખ બંધ કરીને માની લેવું કે પ્રશ્નો પૂછીને પોતાનો રસ્તો શોધવો?
ખરેખર આ વાર્તા બતાવે છે કે પ્રેમ, ખાસ કરીને માતૃપ્રેમ, એના સૌથી મજબૂત સ્વરૂપમાં કેવી રીતે વ્યક્તિને મોટામાં મોટી દમનકારી વ્યવસ્થામાંથી પણ બહાર નીકળવાની અને પોતાનું સત્ય શોધવાની પ્રેરણા આપી શકે છે.
અને એ પણ યાદ અપાવે છે કે સાચી શ્રદ્ધા કદાચ આંધળી આજ્ઞાપાલનમાં નહીં, પણ પ્રશ્નો પૂછવાની હિંમતમાં અને અંતરાત્માને અનુસરવામાં રહેલી છે.
ભલે એ રસ્તો મુશ્કેલ હોય, પણ અંતે એ મુક્તિ અપાવનારો બની શકે છે. ફરજિયાત સમાપન પંક્તિ, ફરજિયાત સમાપન પંક્તિ. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારો માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.